राम भरत गुन गन सप्रीति गुनत। वातो करता करता जेम लांबो रस्तो होय, पण जोत जोतामां कपाई जाय, वात वार न लागे। પણ એકલા ચાલવાનું અને મૂગે મોઢે ચાલવાનું હોય તો હજુ ખૂટતો નથી, હજુ ખૂટતો નથી। એમ રાત્રિનો ઉજાગરો પણ જો વાતો કરવાની હોય ને તો ખબર ના પડે કે સવાર થઈ ગઈ, અને એકલા જાગવાનું હોય તો હજુ આટલા જ વાગ્યા છે, હજુ સમય પસાર નથી થયો, બસ હજુ આટલું જ। એમ પતિ પત્ની બંને રાજા રાણી સુનૈનાજી અને જનક મહારાજ ભગવાન અને ભક્તના ગુણોની ગોષ્ઠી કરી રહ્યા છે। ગુણગન ગણત સપ્રીતિ, અને પ્રેમથી વાતો કરે। સત્સંગની વાતો કરવાની હોય આખી રાત જતી રહે તો ખબર ના પડે, સમય ખૂટે પણ સત્સંગ ન ખૂટે। એમ અહીંયા આગાડી પણ સુનૈનાજી ને જનક વચ્ચેનો જે વાર્તાલાપ છે, સંવાદ છે, આખી રાત ગઈ પણ વાતો અધૂરી રહી ગઈ। ને બસ એની પાછળ કહ્યું, નિશી દંપતી આંખના પલકારાની માફક, સ્વાભાવિક છે, સમય સારો હોય ને તો વીતતાવાર ન લાગે, અને ખોટો સમય હોય તો જતા કેટલી બધી આપત્તિ ઉભી થાય। આમ રાજ સમાજ પ્રાત જુગ જાગે, એ બે વાતો કરતા હતા, અને બીજા બીજા બધા જાગ્યા સવાર થયું એટલે। યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને, જેમાં લોકો ઊંઘે એમાં સમજુ માણસ જાગે, અને જ્યાં જગત જાગતું હોય ત્યારે એની અંદર આવા સજ્જનો ઋષિઓ કંઈક એમાંથી પ્રાપ્ત કરે। આમ પ્રાતઃકાલ થતા જ સૌ જાગ્યા, અને નહાઈ નહાઈ બધાએ સ્નાન શૌચાદિક કર્યા। તુલસીજી ચૂકતા નથી, જુઓ ખાસ યાદ રાખજો, કે બધા ઉઠી નહી ધોઈ ને નિત્ય નિયમ કર્યો છે, એમને ચા પીવા નથી મળી। અત્યારે તો ઉઠતાની સાથે પહેલું જોઈએ, નાવાનું પછી, નકામી ચા કેવી કહેવાય, હા બેડ બેડ જી। પણ નિત્ય નિયમ જીવનની અંદર દરેકને હોવો જોઈએ। પ્રાતઃકાલમાં ઉઠી નહી ધોઈ પરવારીને દિવસનો પ્રારંભ કેવી રીતે કરવો એ બતાવે છે। આખી રાત બધી જ વાતો કરી, સત્સંગ કર્યો, પણ સવારે નાયા છે કે ચાલો આખી રાત ઊંઘ્યા તો છે ને નાવાની કઈ જરૂર છે, એવા હોય છે। પણ અહીંયા તો તુલસીજીએ ખાસ ન થયું, સવારે ઉઠી બધાએ નહાઈ સ્નાન આદિ કરી સુરપૂજન લાગે। નિત્ય નિયમ એ તો જીવનની ઔષધિ, જીવનનો આહાર છે। સવારે ઉઠીને દિવસમાં એક વાર જો ભોજન ન થાય તો શરીર અશક્ત લાગે, આજે ખાધું નથી। એમ નિત્ય નિયમ ન થાય ને તો એમ લાગે કે આજે કંઈક અશક્તિ દાખવી રહી છે મનને, કંઈક મનને સાત્વિક ભોજન જે મળવું જોઈએ એ નથી મળ્યું, નિત્ય નિયમ નથી થયો, એટલે આજે બેચેની લાગે છે। ભલે ઉપવાસ કર્યો હોય તો પણ સાંજ પડે થોડીક બેચેની લાગે, જેમ સત્સંગ કે નિત્ય નિયમ વગરનો દિવસ જાય તો સાંજ પડે સુતા એમ થાય કે આજે અધૂરું રહ્યું. અને એ આપણો સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. પણ જયારે એ ન થાય ત્યારે જો નિત્ય નિયમ નો ઉપવાસ હોય ને તો ભોજન નો પણ ઉપવાસ. પણ નિયમ જ એવો રાખે, જ્યાં સુધી નિત્ય નિયમ પૂરો ન થાય ત્યારે ખાવા પીવાનું લાયસન્સ રિન્યુ ન થાય. કોઈ પણ વસ્તુ મોઢામાં મુકાય નહીં. જેમ બજારમાં લાયસન્સ રિન્યુ ન થાય તો તમે દુકાન ઉઘાડી શકો નહીં, વેપાર ના કરી શકો. એમ નિત્ય નિયમ નામ જપ સિવાય મોઢું ખોલી શકો નહીં. નાય નાય સુરપું જને લાગે, સૌએ બધા જે નહી ધોઈને બસ નિત્ય નિયમ કરવા માટે ધ્યાન છે, ભજન છે, માળા છે, જપ છે, નિત્ય નિયમ કરવા માટે બધા જ બેસી ગયા. જો ભગવાન નિત્ય નિયમ પાડે છે, જગતમાં આવ્યા છે મનુષ્ય ધારણ, મનુષ્ય શરીર લઈને. એટલે મનુષ્ય શરીરના જે કઈ નિત્ય નિયમો છે જેના એને બધાને પાળવા જ રહ્યા, અને એનું ઉલ્લંઘન જો ભગવાન કરે તો પછી બીજા. યદ યદ આચરતિ શ્રેષ્ઠા સતત દેવે ઇતરો જના સયત પ્રમાણમ કુરુતે. એનું પ્રમાણ આપીને કે હમણાં આ આવું કરતા હતા ને આપણે શું વાંધો છે. એટલે બધા જ ભે નહા ગય નહાય ગુરુ પહી. ભગવાન સ્વયં એમણે પણ સ્નાન કર્યું, અને સ્નાન કરીને સૌથી પહેલા પ્રણામ કરવા માટે ગુરુ વશિષ્ઠજી મહારાજ કુલગુરુ પાસે ગયા છે ભાઈ, અને બંદી ચરણ પ્રણામ કર્યા. મર્યાદા પ્રારંભ સવારની અંદર દિવસનો પ્રારંભ થાય એટલે આ નિત્ય ક્રમ, દેવદર્શન, ગુરુ પૂજન, નિત્ય નિયમ આ અવશ્ય હોય જ, ત્યાર પછી જ અન્ય કાર્ય દિવસનો આરંભ થાય. ગુરુ મહારાજને પ્રણામ કરીને બોલે રામ
બંદી ચરણ બોલે રુખ પાઈ,
રુખ પાઈ પ્રણામ કરીને આજ્ઞા લઈને. રુખ એટલે એમનો એમની વિચારસરણી સમજીને, જેમ કે મૂળ જોઈને કહીએ છે ને, રુખ પાઈ માનસિક સ્થિતિ કેવી છે, બરાબર છે કે નહીં. કોઈ પણ વાત કોઈની પાસે મૂકવી હોય ને તો પહેલા સામા માણસને બરાબર સમજવો પડે, વાંચવો પડે કે બરાબર છે ને. એ પોતે તો વિક્ષિપ્ત નથી, પોતે કોઈ કાર્યમાં વ્યસ્ત તો નથી, અને વ્યસ્ત હોય તો થોડી વાર રાહ જોવી પડે, ઉભા રહેવું પડે. અહીંયા પ્રણામ કર્યા પછી ભગવાને ગુરુ મહારાજની રૂખ બરાબર જોઈ લીધી કે ના, ગુરુ મહારાજ પણ નિત્યક્રમથી પરવારેલા છે, એટલે એમની પાસેથી રજા લઈને, એમની અનુમતિ લઈને ભગવાને કંઈક વાત કહેવાની શરૂઆત કરી. અને કેટલો સરસ ભાવ છે સંબોધન, જેને કહેવાય ને સેલ્યુટેશન. હવે તો પત્ર લખવાના ગયા, ફોન થઈ ગયા, નહીતર પહેલા પત્ર લખવાનો હોય તો કયું સંબોધન કરીશું, એ વ્યક્તિને અનુરૂપ સંબોધન કરવું પડે. આદરણીય, પૂજ્ય, પરમ વંદનીય, આમ કોઈ પણ પ્રકારનું એવું સંબોધનને કરવું પડે. તો અહીંયા ભગવાને પણ ગુરુ મહારાજને સંબોધન કર્યું છે, નાથ, હે નાથ, ગુરુ છો ને, અમારા માલિક છો. અમારા સાહેબ છો, જેમ કબીર પંથમાં કે છે ને સાહેબ, એટલે અમારા શ્રેષ્ઠ છો, વડીલ છો. હે નાથ, સદગુરુ ને કે છે કે નાથ, ભરત પુરજન મહતા, હવે કઈક નિર્ણય લાવો. સૌથી પહેલા ભરત દુખી છે, ભગવાન ને આટલા બધા છે, બધા પહેલા ના દેખાયા પણ પેલો ભરત દેખાયો, મારો ભરત દુખી છે. કેટલો ભાલ, કેટલો પ્રેમ હશે કે બધાના દુઃખની વાત કરતા પહેલા ભરતની વાત કરી, મારો ભરત દુખી છે, મારા અયોધ્યાના વાસીઓ દુખી છે, મારી માં દુખી છે. આ બધા જ હવે ના સો કબિકલ, બધા વ્યાકુળ છે, બધા દુખી છે, બધા ચિંતિત છે. વનવાસ, અને પાછો એમાં વનવાસ દુઃખ આપનારો અગવડો, બધી જ પ્રકારની અગવડો. રાજમહેલમાં રહેનાર અને વનમાં વૃક્ષ નીચે આવીને રહે, એને કેટલી એ થાય. આપણે આપણું એક ઘર છોડીને કોકને ત્યાં ગયા હઈએ તો પણ આપણા ઘરની અનુકૂળતાઓ આપણને ન જ મળે, ગમે તેવા મોટા ઘરમાં ગયા તો પણ. અંતર જ સમય થાય એટલે ખૂંચે પેલી સગવડ, ક્યાં નથી એમ. અહિયાં વનવાસ દુખારી કહીને ભગવાને કહ્યું, જો આ બધા રાજમહેલમાં સુવિધાઓની અંદર રહેવા વાળા અને અહિયાં ગાડી દુખી થઈ રહ્યા છે, આટલી બધી અગવડોની વચ્ચે માર્ગની અંદર ચાલતા ગયા, એ રસ્તાની અંદર જ એક બાજુ સુઈ જવાનું હોય તો. એક વાર થયેલું, અયોધ્યાથી આવતા હતા ને રાત્રે ગાડી ચાલતી, પેલા ડ્રાઈવર કહે છે ઊંઘ આવે છે, ગરમી હતી, રોડ ની બાજુએ સરસ મજાનો ઠંડો દળ હતો, એક પછેડી પાથરીને બે કલાક બધા સુઈ ગયા. અહિયાં કે મહારાજ આ રીતે ના સુવાય, ઉભારો આ એ કરું, આ જ બાકી રહ્યું. હવે આમ વનવાસ ની જે કઈ અગવડો છે એને લક્ષમાં લઈને ભગવાને ગુરુ વશિષ્ઠજી મહારાજ ને કહ્યું, મહારાજ જુઓ તો ખરા, આ બધા અગવડોથી દુખી છે, પ્રજા પણ એનું ઘર છોડીને આવ્યા છે, માં પણ રાજમહેલ છોડીને આવ્યા છે, અને ભરત તો આખું રાજ સંપત્તિ ને સત્તા છોડીને આવ્યા છે, આ બધાનો ઉપાય શોધો.